મેન્ડેટરી ઓપનિંગ નરેશન. એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની દુનિયામાં ઊંડા ઉતરવાના છીએ જેને ખરેખર બધાને હચમચાવી દીધા હતા, એલેક્સ માઇકેલિડિસની ધ સાયલન્ટ પેશન્ટ.
હા, ખરેખર એક એવી સાયકોલોજિકલ થ્રિલર જે તમને છેક સુધી જકડી રાખે અને મનના અંધારા ખૂણાઓની સફર કરાવે.
અને લેખક પણ રસપ્રદ છે નહીં? બ્રિટિશ સાયપ્રિયોટ મૂળ, પટકથાનો અનુભવ, મનોવિજ્ઞાન અને ગ્રીક પુરાણકથાઓમાં રસ.
બિલકુલ, અને આ બધું એમની લખાવટમાં દેખાય પણ છે. પેલી સિનેમેટિક ફીલ, પાત્રોનું ઊંડાણ અને પેલો ગ્રીક ટ્રેજેડીનો પડઘો.
એટલે જ આ પુસ્તક 2019માં આવ્યું અને તરત જ બેસ્ટસેલર બની ગયું. ન્યૂયોર્ક ટાઈમ્સ બેસ્ટસેલર, કેટલાય એવોર્ડ્સ.
સાચી વાત છે.
તો આજનો આપણો હેતુ શું છે? આપણે આ નવલકથાના જે ગૂંચવાયેલા તાણાવાણા છે એને સમજવાનો પ્રયત્ન કરીશું. પાત્રોના મનમાં શું ચાલી રહ્યું છે અને પેલું કેન્દ્રીય રહસ્ય.
હા, કે એક સફળ પ્રખ્યાત ચિત્રકાર અચાનક પોતાના પતિને ગોળી કેમ મારી દે, અને પછી એકદમ ચૂપ, પથ્થર જેવી ચૂપ.
બરાબર, એ રહસ્ય જ આપણને ખેંચી રાખે છે. તો શરૂઆત ક્યાંથી થાય છે?
શરૂઆત જ ધડાકા જેવી છે. લંડનમાં એક સાંજ, એલિસિયા બેરન્સન, જાણીતી ચિત્રકાર, એનો પતિ ગેબ્રિયલ, ફેમસ ફેશન ફોટોગ્રાફર, અને એલિસિયા એના પતિના ચહેરા પર 5 ગોળીઓ ચલાવી દે છે.
બાપરે, સીધી જ આવી શરૂઆત.
હા, અને પોલીસ પહોંચે ત્યારે એલિસિયા ત્યાં જ ઊભી છે, લોહીનું ખાબોચિયું, બાજુમાં બંદૂક પડેલી, અને એ પોતે એકદમ સ્થિર, સાવ મૌન.
અને આ મૌન પછી તૂટતું જ નથી એમને?
બિલકુલ નહીં. પોલીસ, વકીલો, ડોક્ટરો કોઈની સામે એક શબ્દ પણ નહીં, જાણે બોલવાનું ભૂલી ગઈ હોય. એની એકમાત્ર પ્રતિક્રિયા હોય છે
પેલું ચિત્ર.
હા, હત્યા પછી એણે એક સેલ્ફ પોર્ટ્રેટ બનાવ્યું હોય છે, રહસ્યમય, અને એનું નામ રાખ્યું હોય છે એલ્કિસ્ટિસ.
એલ્કિસ્ટિસ, પેલી ગ્રીક ટ્રેજેડીની નાયિકા, જે પતિ માટે મરી જાય છે અને પાછી આવે ત્યારે ચૂપ રહે છે. કેટલું સિમ્બોલિક છે.
ચોક્કસ, જાણે શબ્દો વિના જ કંઈક કહી રહી હોય. એટલે કોર્ટ પણ એને આમ માનસિક રીતે અસ્થિર ગણીને જેલને બદલે ધ ગ્રોવ નામની એક હાઈ સિક્યોરિટી મેન્ટલ હોસ્પિટલમાં મોકલી દે છે.
અને અહીં એન્ટ્રી થાય છે આપણા બીજા મુખ્ય પાત્રની, થિયો સેબર.
બરાબર, ફોરેન્સિક સાયકોથેરાપિસ્ટ, યુવાન, ઉત્સાહી, અને એલિશિયાના કેસથી આમ ઓબ્સેસ્ડ કહી શકાય.
એનો દેખીતો હેતુ તો સારો લાગે છે નહીં? એલિશિયાનું મૌન તોડવું, એને સમજવી, મદદ કરવી.
હા, અને એ માટે જ એ ધ ગ્રોવમાં નોકરી લે છે, ખાસ એલિશિયા માટે. પણ એના ઈરાદા ખરેખર એટલા સીધા છે? એ સવાલ શરૂઆતથી જ મનમાં રહે છે.
અહીંથી જ ખરી ગૂંચ શરૂ થાય છે. પેલી હત્યા કેમ થઈ? આ મૌનનું કારણ શું? અને આ થિયો ખરેખર કોણ છે? ઉદ્ધારક કે બીજું કંઈ?
અને લેખક આ રહસ્ય ખોલવા માટે બહુ સરસ તરકીબ વાપરે છે. બેવડી કથા, ડ્યુઅલ નેરેટિવ.
મતલબ
એક તરફ વર્તમાનમાં થિયોની થેરાપી ચાલે છે એલિશિયા સાથે, અને એની પોતાની જે તપાસ ચાલે છે એ,
અને બીજી તરફ
આપણે ભૂતકાળમાં જઈએ છીએ, એલિશિયાની ડાયરીના પાનાઓ દ્વારા, જે એણે હત્યાના થોડા સમય પહેલા લખી હતી.
ઓ, એટલે આપણને એલિશિયાનો પક્ષ પણ જાણવા મળે છે, સદ્દો જ, એના વિચારો, એના ડર.
બરાબર. હવે વર્તમાનમાં થિયો શું કરે છે? એ એલિશિયાના ભૂતકાળને ખોદે છે, એના જીવન સાથે જોડાયેલા લોકોને મળે છે.
કોણ કોણ છે એ લોકો?
જેમ કે પેલો આર્ટ ગેલેરીનો માલિક જીન ફેલિક્સ, જે થોડો આમ મતલબી લાગે. પછી ગેબ્રિયલનો ભાઈ મેક્સ, એ માને છે કે ગેબ્રિયલ ખરાબ હતો અને પોતે એલિશિયાને પ્રેમ કરતો હતો.
એટલે સંબંધો પણ ગૂંચવાયેલા છે
ખૂબ જ. અને એલિશિયાનો કઝિન પોલ, એ એલિશિયાના બાળપણના એક ભયાનક બનાવ વિશે વાત કરે છે.
બાળપણનો આઘાત, એ શું હતું?
વાત એમ હતી કે એલિશિયાની મા નાની ઉંમરે ગુજરી ગયેલી અકસ્માતમાં, અને એક દિવસ એના દુઃખી પિતાએ ગુસ્સામાં કે હતાશામાં એલિશિયાને કહ્યું, કાશ તારા બદલે તારી મા મરી ગઈ હોત.
ઓ, કેટલું કેટલું ક્રૂર નાની બાળકી પર શું વીતી હશે.
સાચી વાત છે. આ શબ્દો એના મન પર ઊંડો ઘા કરી ગયા. આ મુલાકાતોમાંથી બીજી પણ વાતો બહાર આવે છે, જેમ કે ગેબ્રિયલ કદાચ બેવફા હતો,
અને પેલો માસ્કવાળો માણસ એલિસિયાને જે ડર હતો એ.
હા, એ પણ. એલિસિયાને લાગતું કે કોઈ માસ્ક પહેરીને એના ઘરની આસપાસ ફરે છે, નજર રાખે છે, પણ ગેબ્રિયલ એને વહેમ કહીને ઉડાવી દેતો.
એટલે એલિસિયા અંદરથી કેટલી ડરેલી અને એકલી હશે.
ચોક્કસ. અને આ બધાની સાથે સાથે આપણને થિયોના પોતાના જીવનમાં પણ ડોક્યું કરવા મળે છે.
એના જીવનમાં શું ચાલી રહ્યું છે?
એની પત્ની છે કેથી. એમના સંબંધોમાં તણાવ છે. થિયોને શંકા છે કે કેથી એને દગો આપી રહી છે, અને એ પોતે પણ એની જાસૂસી કરે છે.
ઓહો, એટલે થિયો પોતે પણ કંઈ દૂધે ધોયેલો નથી. એના પોતાના પણ પ્રશ્નો છે.
બરાબર. એના પાત્રમાં પણ એક ડાર્ક સાઇડ છે, જે વાર્તા આગળ વધતા વધુ સ્પષ્ટ થાય છે.
અને પેલી ડાયરી, એલિસિયાની ડાયરી શું કહે છે?
ડાયરી આપણને એક જુદી જ એલિસિયા બતાવે છે. ગેબ્રિયલ માટેનો એનો પ્રેમ, એની કળા માટેનો જુસ્સો, બધું જ છે. પણ સાથે પેલો માસ્કવાળા માણસનો ડર પણ વધતો જાય છે.
અને ગેબ્રિયલની બેવફાઈ
એની ખબર પડે છે ને?
હા.
ડાયરીનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ એ જ છે. એલિસિયા જાતે ગેબ્રિયલનો પીછો કરે છે અને એને બીજી સ્ત્રી સાથે જોઈ જાય છે.
ઓહ.
એ તૂટી જાય છે, પણ પછી નક્કી કરે છે કે સામનો કરશે. આ ડાયરી એલિસિયાને આમ વધારે માનવીય બનાવે છે. ખાલી ખૂની કે પાગલ નહીં, પણ દગો પામેલી પીડાતી એક સ્ત્રી તરીકે રજૂ કરે છે.
હવે પાછા વર્તમાનમાં આવીએ. ધ ગ્રોવમાં થિયોની થેરાપી.
હા, થિયો બહુ ધીરજથી કામ લે છે. એલિસિયાનો વિશ્વાસ જીતવાનો પ્રયત્ન કરે છે, એને ચિત્ર દોરવા પ્રોત્સાહિત કરે છે. જો કે એની કેટલીક રીતો આમ નિયમોની વિરુદ્ધ પણ હોય છે.
એટલે એ રિસ્ક લઈ રહ્યો છે.
હા, એના ઉપરી અધિકારીઓને ચેતવણી પણ આપે છે, પણ થિયો દૃઢ છે. સવાલ એ જ છે કે શા માટે? ખરેખર એલિસિયા માટે કે પછી?
અને પછી પેલી સફળતા મળે છે એને.
હા, જેને એ બ્રેક થ્રુ કહે છે. એ એલિસિયા સામે ગેબ્રિયલની બેવફાઈના પુરાવા મૂકે છે, અને એલિસિયાની પ્રતિક્રિયા પહેલાં તો બહુ હિંસક હોય છે, પણ પછી?
પછી શું?
અચાનક વર્ષો પછી એ બોલે છે.
ખરેખર?
હા, પણ એની વાર્તા થોડી આમ ગૂંચવાળા ભરી છે. એ કહે છે કે પેલો માસ્કવાળો માણસ ઘરમાં આવેલો અને એણે ગેબ્રિયલને ગોળી મારી.
જે થિયોને બરાબર નથી લાગતો.
ના, પણ એને રાહત થાય છે કે ચાલો બોલી તો ખરી. અને આ પછી જ જાણે પૂરો વિશ્વાસ આવી ગયો હોય એમ એલિસિયા થિયોને પોતાની ડાયરી આપે છે
અને કહે છે કે આમાં સાચું સત્ય છે.
બરાબર. આ બહુ જ ક્રિટિકલ મોમેન્ટ છે. થિયો ડાયરી ઘરે લઈ જાય છે, વાંચવાનું શરૂ કરે છે, અને
અને શું છે ડાયરીમાં?
ડાયરીના છેલ્લા પાના. હત્યાની રાતનું સાચું વર્ણન.
શું થયું હતું ખરેખર?
પેલો માસ્કવાળો માણસ આવ્યો હતો, એણે એલિસિયાને ખુરશી સાથે બાંધી, ગેબ્રિયલ આવ્યો, પછી પેલા માણસે ખુલાસો કર્યો કે ગેબ્રિયલ એની પત્ની સાથે સંબંધમાં હતો.
ઓહ.
અને પછી એણે ગેબ્રિયલ સામે બંદૂક તાકી અને પૂછ્યું, તારું જીવન કે તારી પત્નીનું?
અને ગેબ્રિયલે શું કહ્યું?
એક ક્ષણ પણ વિચાર્યા વિના, હું મને પસંદ કરું છું, એને મારી નાખ.
બાપરે, આ તો અવિશ્વસનીય છે.
બસ, આ જ એક ક્ષણ હતી જેણે એલિસિયાને તોડી નાખી. ઘોડી કરતા પણ ભયંકર ઘા હતો આ. એનો પ્રેમ, એનો વિશ્વાસ, બધું જ ખતમ. પેલો ઘૂસણખોર તેને છોડીને જતો રહ્યો ઘોડી ચલાવ્યા વિના.
એટલે એલિસિયાએ જાતે ગોળી મારી?
હા, એણે જાતે બંદૂક ઉઠાવી અને ગેબ્રિયલ પર ગોળીઓ વસાવી દીધી, અને પછી પેલા ઊંડા મૌનમાં સરી પડી.
પણ પેલો ઘૂસણખોર કોણ હતો? ડાયરીમાં એ લખ્યું છે?
ડાયરીમાં નહીં, પણ જે રીતે થિયો એ વાંચીને રિએક્ટ કરે છે, એના પરથી સત્ય ખુલ્લું કરે છે. વાચક સમજી જાય છે.
શું?
પેલો માસ્ક પહેરેલો ઘૂસણખોર
કોણ?
થિયો ફેબર પોતે હતો.
શું વાત કરો છો?
હા, જે સ્ત્રી સાથે ગેબ્રિયલનો અફેર હતો એ થિયોની પત્ની કેથી હતી.
ઓહ માય ગોડ, આ તો આખો પ્લોટ જ ઊંધો વળી ગયો.
બિલકુલ. થિયો ત્યાં ગેબ્રિયલને ગારવા નહોતો ગયો. કદાચ કદાચ બદલો લેવા, સામનો કરવા, એલિસિયાને સત્ય બતાવવા. પણ એના કારણે એલિસિયા ખૂની બની ગઈ.
એટલે એની આખી થેરેપી, એના પ્રયત્નો, એ બધું જ એક નાટક હતું. પોતાને બચાવવા માટે, સત્ય છુપાવવા માટે.
ચોક્કસ, પોતાના ગુના પર પડદો પાડવા માટે. એ મદદ નહોતો કરી રહ્યો, એ તો મેન્યુપ્યુલેટ કરી રહ્યો હતો.
આ તો થેરાપિસ્ટના વિશ્વાસનો ભયંકર દુરુપયોગ કહેવાય. પેલું કહે છે ને, રક્ષક જ ભક્ષક.
બરાબર, એ જ. પણ વાર્તા અહીં પૂરી નથી થતી,
હજુ કંઈ બાકી છે.
હા, થિયો જ્યારે પાછો એલિસિયાને મળે છે ત્યારે એને ખ્યાલ આવી જાય છે કે એલિસિયાને બધું જ સમજાઈ ગયું છે. એણે ડાયરીમાં કંઈક એવું લખ્યું છે જેનાથી સ્પષ્ટ થાય કે એ થિયોને ઓળખી ગઈ છે.
ઓહો, હવે થિયો શું કરશે?
ડર અને હતાશામાં પોતાને બચાવવા એક છેલ્લું ભયાનક પગલું ભરે છે. એ એલિસિયાને મોર્ફિનનો ઓવરડોઝ આપી દે છે.
મારી નાખે છે એને.
હા, અને એને આત્મહત્યા જેવું દેખાડે છે.
કેટલું કેટલું ખરાબ. તો શું અન્યાય જીતી ગયો?
લાગે તો એવું, પણ ના, એલિસિયા ભલે મરી ગઈ પણ છેલ્લો દાવ એનો હતો.
કેવી રીતે?
મરતા પહેલા એણે બહુ ચાલાકીથી પેલી ડાયરી ધ ગ્રોવના જ એક બીજા દર્દીને સાચવવા આપી દીધી હતી, જેને વિશ્વાસ કરતી હતી.
અરે વાહ.
અને પોલીસને એ ડાયરી મળી જાય છે, અને એમાં થિયો વિરુદ્ધનો પુરાવો, એલિસિયાએ છેલ્લે જે લખ્યું હતું એ પણ.
એટલે થિયો પકડાઈ ગયો.
હા, અને જાણે કુદરતનો ન્યાય હોય એમ એ પોતે જ એક દર્દી તરીકે માનસિક સંસ્થામાં બંધ થાય છે, કદાચ એ જ મૌનમાં જે એણે એલિસિયા પર લાદ્યું હતું.
કમાલ છે. એલિસિયાના શબ્દો, એનું લેખિત સત્ય એના મૃત્યુ પછી પણ જીતી ગયો.
બરાબર, મૌન પર વાણીનો વિજય અને છેવટે સત્યનો વિજય.
અદ્ભુત, ખરેખર મનને જકડી રાખે એવી વાર્તા. હવે આના જે મુખ્ય વિષયો છે, થીમ્સ છે, એના પર થોડી વાત કરીએ. સૌથી પહેલું તો પેલું મૌન વિરુદ્ધ વાણી.
ચોક્કસ, એલિસિયાનું મૌન એ શરૂઆતમાં આઘાત છે, લાચારી છે, પછી રક્ષણ બને છે, અને અંતે એક હથિયાર પણ. પણ એની ડાયરી એનું સાચું અવાજ છે જે સમયને પણ ઉલ્લંઘી જાય છે.
અને પેલો અવિશ્વસનીય કથનકારનો મુદ્દો, અનરિલાયબલ નેરેટર.
હા, એ બહુ મહત્વનું છે. આપણે થિયોની આંખે બધું જોઈએ છીએ, એના પર વિશ્વાસ કરીએ છીએ, પણ અંતે ખબર પડે છે કે એનું આખું કથન કેટલું આમ સ્વાર્થી અને ભ્રામક હતું.
એનાથી સત્યના સ્વરૂપ પર જ પ્રશ્ન થાય છે, નહીં કે શું આપણે જે સાંભળીએ છીએ, વાંચીએ છીએ, એ કેટલું સાચું હોય છે.
બિલકુલ, પેલું દૂરથી ડુંગર રળિયામણા જેવું. અને બાળપણના આઘાતની અસર પણ બહુ સ્પષ્ટ છે એલિસિયા અને થિયો બંનેના જીવન પર. એમના ભૂતકાળના અનુભવો, ખાસ કરીને માતા પિતા સાથેના સંબંધો હાવી છે.
હા, જાણે ભૂતકાળ પીછો નથી છોડતો. અને વિશ્વાસઘાત, એ તો આખી વાર્તાના કેન્દ્રમાં છે.
કેટલા બધા સ્તરે, ગેબ્રિયલનો એલિસિયા સાથે, કેથીનો થિયો સાથે, અને સૌથી ખરાબ થિયોનો એલિસિયા સાથે, એક થેરાપિસ્ટનો એના પેશન્ટ સાથે.
એ સંબંધોની નાજુકતા અને એમાં રહેલા દગાની શક્યતા બતાવે છે.
અને આ આખી વાત મનોવૈજ્ઞાનિક ચાલાકી અને સત્તાના દુરુપયોગ પર પણ એક જોરદાર કોમેન્ટ્રી છે. કેવી રીતે મદદના નામે શોષણ થઈ શકે.
અને કળાનું માધ્યમ, એલિસિયાનું ચિત્ર, એની ડાયરી.
હા, એ પણ બહુ મહત્વનું છે. જ્યારે શબ્દો કામ નથી આવતા ત્યારે કળા બોલે છે. એનું એલ્કેસ્ટિસ ચિત્ર હોય કે એની ડાયરી, એ એની વેદના અને સત્યને બહુ શક્તિશાળી રીતે વ્યક્ત કરે છે.
લેખન શૈલીની વાત કરીએ તો પેલો ફર્સ્ટ પર્સન અનરિયલાયબલ નેરેટરનો ઉપયોગ ખરેખર માસ્ટર સ્ટ્રોક છે.
ચોક્કસ, એના કારણે જ પેલો અંતિમ ટ્વિસ્ટ આટલો અસરકારક બને છે. અને પેલી બેવડી સમયરેખા પણ રહસ્યને ધીમે ધીમે ખોલવામાં અને આપણી ઉત્સુકતા જાળવી રાખવામાં મદદ કરે છે.
અને ગ્રીક પુરાણ કથા એલ્કેસ્ટિસનો જે સંદર્ભ છે.
હા, એ વાર્તાને એક ઊંડાણ આપે છે, એક સાર્વત્રિક અપીલ આપે છે. અને લેખકે જે રીતે નાના નાના સંકેતો વેર્યા છે ને, એ બીજી વાર વાંચો ત્યારે સમજાય, એમની કુશળતા દેખાય આવે.
ખરેખર, એટલે ધ સાયલેન્ટ પેશન્ટ ખાલી એક સસ્પેન્સ વાર્તા નથી, એનાથી ઘણું વધારે છે. માનવ મનની અંદરની લડાઈઓ, નૈતિકતા, સત્ય, આ બધા પર વિચારતા કરી દે છે.
મને લાગે છે કે આ વાર્તા આપણને એ શીખવે છે કે દેખાવ પરથી છેતરાવું ન જોઈએ, અને જે વ્યક્તિ આપણને મદદ કરતો દેખાય એ જ કદાચ સૌથી વધુ નુકસાન પહોંચાડી શકે છે.
અને એ પણ કે મૌન ક્યારે સાવ ખાલી નથી હોતું, એમાં પણ એક અવાજ હોય છે. અને ક્યારેક લખાયેલો શબ્દ સૌથી મોટું હથિયાર બની શકે છે. કદાચ એટલે જ આ વાર્તા આજે પણ આટલી રેલેવન્ટ છે.
સાચી વાત છે. મેન્ડેટરી ક્લોઝિંગ લાઇન, આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.